एकत्र फाउंडेशन प्रस्तुत करे छे ग्रंथसार, विश्वनी श्रेष्ठ कृतिओनो सार, हवे आपणी भाषामां। आ ऑडियो सारांश एकत्र एआईनी मदती तैयार करवामां आव्यो छे।
नमस्कार।
जरा विचारो कि तमारो सौथी नजीकनो दोस्त जे भाई जेवो छे ए युद्धमां तमारी सामे पड्यो छे
अने ए तमने भीख मांगे छे कि मने आ पीड़ामांथी मुक्त कर, मने मारी नाख, तमे शुं करशो? આજ એક ધ્રુજાવી દેનારા સવાલથી શરૂ થાય છે ડેવિડ ડિયોપની નવલકથા એટ નાઇટ ઓલ બ્લડ ઇઝ બ્લેક. આજે આપણે જે કૃતિની ઊંડાણમાં ઉતરવાના છીએ એ માત્ર યુદ્ધની વાર્તા નથી, પણ યુદ્ધના ઘાથી કેવી રીતે એક માણસનું મન તૂટીને વિખેરાઈ જાય છે એની કહાણી છે. આ પુસ્તક આપણને પહેલા વિશ્વયુદ્ધમાં લઈ જાય છે, પણ એવા સૈનિકોની નજરે જેમણે વિશે મતલબ કે ઇતિહાસે બહુ ઓછું લખ્યું છે.
હા, ફ્રાન્સ માટે લડનારા પશ્ચિમ આફ્રિકાના સૈનિકો.
બરાબર. સેનેગાલીઝ તિરાલિયર્સ અને લેખક ડેવિડ ડિયોપ પોતે ફ્રેન્ચ સેનેગાલીઝ છે, એટલે એમનો જે દ્વિસાંસ્કૃતિક અનુભવ છે એ એમના લખાણમાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે.
અને એટલે જ આ કૃતિ આટલી શક્તિશાળી છે. એને 2021માં ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ પણ મળ્યું હતું.
ખરેખર તો ચાલો આજે આપણે સમજીએ કે કેવી રીતે અપરાધભાવ, સંસ્થાનવાદ અને યુદ્ધની જે ક્રૂરતા છે એ એક યુવાન સૈનિક આલ્ફાન્દિયાએના મનને એના ટુકડે ટુકડા કરી નાખે છે.
અને એ તૂટવાની શરૂઆત એ ખૂબ જ ભયાનક ક્ષણથી થાય છે. વાર્તા આપણને સીધા યુદ્ધના મેદાનમાં ફેંકી દે છે, પેલી નો મેન્સ લેન્ડ કહેવાય એ જગ્યાએ.
બે દુશ્મન સેનાઓ વચ્ચેની મોતથી ભરેલી જમીન.
બરાબર. ત્યાં આલ્ફાન્દિયાએ અને એનો બાળપણનો મિત્ર માદેમ્બા દ્યોપ ફસાયેલા છે. માદેમ્બાને દુશ્મનની સંગીન વાગી છે, એનું પેટ ચીરાઈ ગયું છે અને એ અસહ્ય પીડામાં છે. અને એ આલ્ફાને 3 વાર વિનંતી કરે છે, મારું ગળું કાપી નાખ દોસ્ત, મને આમાંથી છોડાવો.
આ તો એક રીતે દયાનું કામ હતું, મિત્ર તરીકેની ફરજ હતી.
હા, પણ આલ્ફા કરી નથી શકતો, એ સ્તબ્ધ થઈ જાય છે. એનાથી એ હિંમત નથી થતી. એ લાચાર બનીને પોતાના મિત્રને ધીમે ધીમે કણસતો, તરફડીને મરતો જુએ છે.
અને આ એક ક્ષણ, આ એક નિષ્ફળતા એના મનમાં ઘર કરી જાય છે.
ઘર જ નહીં, એક એવો ઊંડો ઘા કરી જાય છે જે ક્યારે રૂઝાતો નથી. આખી નવલકથા આ જ અપરાધભાવમાંથી જ જન્મે છે.
તો પછી આ અપરાધભાવ એના દરેક કાર્યને દિશા આપે છે, ખરું ને? એ આપ આ આઘાતમાંથી બહાર આવવા માટે શું કરે છે?
એ બદલો લેવાનું નક્કી કરે છે, પણ આ બદલો છે ને એ દુશ્મન કરતાં પોતાની જાત સામે વધારે છે. એ માદિમ્બાની નજરમાં પોતાની જાતને સાબિત કરવા માંગે છે, એટલે એક ભયંકર અનુષ્ઠાન શરૂ કરે છે.
અનુષ્ઠાન?
હા. દરેક હુમલા પછી રાતના અંધારામાં એ એકલો જ દુશ્મનની હદમાં જાય છે. ત્યાંથી એક ઘાયલ જર્મન સૈનિકને પકડે છે, ખાસ કરીને વાદળી આંખોવાળા સૈનિકને. એને ખેંચીને પોતાની ખાઈમાં લાવે છે અને પછી એનું ગળું કાપી નાખે છે.
ઓહ.
અને એટલું જ નહીં, એ પુરાવા તરીકે એક ટ્રોફીની જેમ એ સૈનિકનો એક હાથ કાપીને પોતાની સાથે રાખે છે.
શરૂઆતમાં તો એના ફ્રેન્ચ અધિકારીઓને આ ગમ્યું હશે, કારણ કે ફ્રેન્ચ પ્રચારમાં તો આફ્રિકન સૈનિકોને હંમેશા ખૂંખાર યોદ્ધા તરીકે જ બતાવવામાં આવતા હતા.
બરાબર, તમે સાચું પકડ્યું. શરૂઆતમાં કેપ્ટન આર્માન્ડ અને બીજા સૈનિકો એની અસાધારણ હિંમતના વખાણ કરે છે,
હીરો બનાવી દે છે.
હા, હીરો માને છે. એ લોકો આફ્રિકન સૈનિકોને ચોકલેટ્સ કહેતા.
કેવું જાતિવાદી ઉપનામ.
હા, તો એમના માટે આલ્ફા એક અસરકારક ચોકલેટ સૈનિક હતો જે ડર્યા વગર દુશ્મનને કાપે છે. એ જ ભૂમિકા ભજવી રહ્યો હતો જેની એની પાસે અપેક્ષા હતી.
અને અહીં જ મને લાગે છે કે નવલકથાનો મુખ્ય મુદ્દો છુપાયેલો છે, પેલો સંસ્થાનવાદલો દંભ. ફ્રેન્ચોને જંગલી યોદ્ધા જોઈતો હતો, પણ પોતાની શરતો પર. આલ્ફા એમને એ જ આપે છે, પણ એટલી હદે કે એના માલિકો પોતે જ ડરી જાય છે.
એકદમ સાચી વાત, કારણ કે આ પ્રશંસા બહુ જ જલ્દી ભયમાં ફેરવાઈ જાય છે. એક હાથ, બે હાથ, ત્રણ, જ્યારે કપાયેલા હાથોનો ઢગલો 7 પર પહોંચે છે ત્યારે બધાનો દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે. ફ્રેન્ચ સૈનિકોના મનમાં જે જાતિવાદી ડર હતો એમને લાગે છે કે સાચો પડી રહ્યો છે. અને નવાઈની વાત તો એ છે કે એના પોતાના સેનેગાલી સાથીઓ પણ એનાથી દૂર ભાગવા લાગે છે.
એ કેમ?
એમની લોકવાયકાઓ પ્રમાણે એ લોકો એને ડેમ કહેવા લાગે છે.
ડેમ?
એનો શું અર્થ થાય?
આત્મા ખાનાર, કોઈ તાંત્રિક.
બાપરે, એટલે કે એ પોતાની જ દુનિયામાં પોતાના જ લોકો વચ્ચે એકલો પડી જાય છે.
બિલકુલ.
પોતાની જ ખાઈમાં એક અસ્પૃશ્ય અને ભયાનક વ્યક્તિ બની જાય છે.
આ સ્થિતિમાં તો કોઈ લાંબો સમય ટકી ન શકે, તો પછી આ ખાઈમાંથી બહાર કેવી રીતે નીકળે છે?
એ જાણી જોઈને ઘાયલ થાય છે. એક હુમલા દરમિયાન એ પોતાનો બચાવ નથી કરતો, એને ગોળી વાગે છે અને એને યુદ્ધના મેદાનથી દૂર એક હોસ્પિટલમાં મોકલી દેવામાં આવે છે.
અને અહીંથી વાર્તાનો બીજો તબક્કો શરૂ થાય છે.
હા, હવે બહારનું યુદ્ધ પૂરું થઈ ગયું છે, પણ આલ્ફાના મનની અંદરનું યુદ્ધ એ હવે સાચા અર્થમાં શરૂ થાય છે.
આઠી વાર્તા આલ્ફાના દ્રષ્ટિકોણથી કહેવાય છે, અને એનું મન તો ધીમે ધીમે તૂટી રહ્યું છે. લેખકે આ માનસિક સ્થિતિને શબ્દોમાં કેવી રીતે ઉતારી છે? એમની લેખન શૈલીમાં શું ખાસ છે?
ડેવિડ દિયોપની શૈલી એ અસાધારણ છે. આખી નવલકથા એક લાંબા એકરાર જેવી લાગે છે.
બરાબર.
એ આલ્ફાના મનમાં ચાલતા વિચારોનો પ્રવાહ છે, અને એમાં પુનરાવર્તનનો બહુ જ ચાલાકીથી ઉપયોગ કર્યો છે.
પુનરાવર્તન,
જેમ કે આલ્ફા વારંવાર અમુક વાક્યો દોહરાવે છે, જેમ કે હું જાણું છું, હું સમજુ છું, અથવા ભગવાનની મરજીથી. આ એક મંત્ર જેવો લય બનાવે છે, પણ એ શાંતિ આપનારો મંત્ર નથી.
મે તો ઉલટાનું વધારે ડરાવણું લાગે, જાણે કોઈ પોતાની જાતને સમજાવી રહ્યું હોય કે હું પાગલ નથી.
બરાબર. આ પુનરાવર્તન વાસ્તવમાં આઘાતની મનોવૈજ્ઞાનિક સ્થિતિને દર્શાવે છે. જે લોકો PTSDથી પીડાય છે એમના વિચારો ઘણીવાર એક લૂપમાં ફસાઈ જાય છે. આલ્ફાનું પુનરાવર્તન એ જ છે. એ પોતાની જાતને મનાવવાનો પ્રયાસ છે કે જે વાસ્તવિકતા એના હાથમાંથી સરકી રહી છે એ હજુ પણ એની પકડમાં છે.
તો જ્યારે એ હોસ્પિટલમાં પહોંચે છે ત્યારે આ તૂટતા મનનું શું થાય છે? હવે જ્યારે બહારની હિંસા બંધ થઈ ગઈ છે ત્યારે અંદર શું ચાલે છે?
એ પોતાના ગામ ગાંધીઓલને યાદ કરે છે.
એના બાળપણને?
હા, એના પિતા જે ભરવાડ હતા, એની માતા જે ગામ માટે એક બહારની વ્યક્તિ હતી અને એક દિવસ એને છોડીને જતી રહી હતી.
ઓહ, એટલે એના મનમાં એકલતા અને અલગ હોવાની લાગણી યુદ્ધ પહેલાથી જ હતી.
બિલકુલ. આ યાદો આપણને એ જ બતાવે છે. યુદ્ધ તો માત્ર એક ચિનગારી હતી જેણે તેની અંદર પહેલેથી જ રહેલી નબળાઈને આગ લગાડી દીધી.
આ તો ખૂબ જ રસપ્રદ વાત છે.
હોસ્પિટલમાં એની સારવાર એક ફ્રેન્ચ ડોક્ટર અને એની દીકરી મેડમોઝેલ ફ્રાન્સવાઇઝ કરે છે. એમની સાથેની વાતચીતમાં આલ્ફા ધીમે ધીમે પોતાની સચ્ચાઈઓ કહેવાનું શરૂ કરે છે.
એટલે કે કબૂલાત કરે છે.
હા, એ માધેમ્બાના મૃત્યુની વાત કરે છે અને પછી પોતાના ભયાનક અનુષ્ઠાન વિશે પણ જણાવે છે. આ કબૂલાત એના માટે એક પ્રકારની મુક્તિની પ્રક્રિયા છે, પણ એની સાથે જ વાસ્તવિકતા અને ભ્રમણા વચ્ચેની રેખા સંપૂર્ણપણે ભૂસાઈ જાય છે.
તો અંતે તેની આ મનોદશાનું શું નિરાકરણ આવે છે? શું એને શાંતિ મળે છે? એ પોતાની ઓળખ પાછી મેળવી શકે છે?
પરંપરાગત અર્થમાં તો નહીં. અંત ખૂબ જ ચોંકાવનારો છે, પણ તાર્કિક છે. એ પોતાની ઓળખને માધેમ્બાની ઓળખ સાથે સંપૂર્ણપણે ભેળવી દે છે.
મતલબ?
એ માનવા લાગે છે કે તે પોતે જ માધેમ્બા છે જે આલ્ફાના શરીરમાંથી બોલી રહ્યો છે.
આ તો એકદમ અલગ જ અંત છે.
હા, પુસ્તકના અંતે તે કહે છે, માધેમ્બા મારા ભાઈથી પણ વિશેષ હતો, આત્માનો અરીસો. આલ્ફાને દિયાઈ હોવાનો જે અસહ્ય અપરાધ ભાવ છે એમાંથી મુક્તિ મેળવવાનો એકમાત્ર રસ્તો એના માટે માધેમ્બા બની જવું છે.
એટલે એક રીતે માનસિક મૃત્યુ અને પુનર્જન્મ.
બરાબર. તે આલ્ફા તરીકે મરી જાય છે જેથી તે માધેમ્બા તરીકે જીવી શકે અને પોતાના અપરાધ ભાવથી છૂટી શકે.
આ પુસ્તકનું શીર્ષક પણ કેટલું સચોટ છે, એટ નાઇટ ઓલ બ્લડ ઇઝ બ્લેક. રાત્રે બધું લોહી કાળું હોય છે. યુદ્ધના અંધારામાં જ્યારે જાતિ, રાષ્ટ્રીયતા, સભ્ય કે જંગલી જેવી કૃત્રિમ ઓળખ ભૂંસાઈ જાય છે
ત્યારે ફક્ત એક જ સત્ય બચે છે, હિંસા અને મૃત્યુ. ગોરા માણસ અને કાળા માણસના લોહીમાં કોઈ ફરક રહેતો નથી.
સાચી વાત છે.
અને આજ આ નવલકથાની સૌથી મોટી સિદ્ધિ છે. એ ફક્ત યુદ્ધની ભયાનકતા નથી બતાવતી, પણ એ પણ બતાવે છે કે યુદ્ધ કેવી રીતે આપણી ઓળખ, આપણી યાદો, આપણી માનવતાને જ છીનવી લે છે. અને ઇતિહાસના પાનામાંથી ભૂંસી નાખવામાં આવેલા લાખો સૈનિકોના દુઃખને એક શક્તિશાળી અવાજ આપે છે.
આ વાર્તા આપણને શીખવે છે કે યુદ્ધના સૌથી ઊંડા ઘા શરીર પર નહીં પણ આત્મા પર થાય છે.
અને તે આપણને યાદ અપાવે છે કે ઇતિહાસ હંમેશા વિજેતાઓ દ્વારા લખાય છે, પણ સાહિત્ય એ ચૂપ કરી દેવાયેલા અવાજોને ફરી જીવંત કરવાની તાકાત ધરાવે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે.
આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.